જય જિનેન્દ્ર પ્રેરણા પ્રકાશન ટ્રસ્ટ રજૂ કરે છે શાંત સુધારસ વ્યાખ્યાનમાળા વ્યાખ્યાન પાંચમું પ્રવચનકાર પૂજ્ય મુનિરાજ શ્રી જિનચંદ્ર વિજયજી મહારાજ બંધુ ત્રિપુટી પ્રવચન સ્થળ ત્રિશલાનગર ટીજી પેવેલિયન મહાલક્ષ્મી મુંબઈ 26 પ્રવચન સમય 13 જુલાઈ 1987 ને સોમવાર
સુમન સોમન શી શ્રુત પાવના નિદધતા દ્વ્યધિકાદશ ભાવના યદિ હરોતિ મો અતિરોહિતા દ્ભૂત ગતિર વિદિતા સમતાલતા
પરમ જ્ઞાની મહોપાધ્યાય વિનય વિજયજી મહારાજ શાંત સુધારસ નામના ગ્રંથની અંદર અશાંતિથી ઘેરાયેલું આપણું ચિત્ત કઈ રીતે શાંતિનો અનુભવ કરી શકે એ માટે તત્વદ્રષ્ટિઓનો એક ઉપાય આપણને બતાડી રહ્યા છે. જ્યાં સુધી વ્યક્તિની દ્રષ્ટિ બદલાય નહીં ત્યાં સુધી શાંતિનો અનુભવ શક્ય નથી. કારણ કે જે સંસારમાં આપણે જીવન જીવીએ છીએ એ સંસારની કેટલી વિચિત્રતાઓ અને વિષમતાઓ રહેવાની જ છે. આપણે ઈચ્છીએ કે ન ઈચ્છીએ, સ્વીકારીએ કે ન સ્વીકારીએ, પરંતુ કેટલીક વિષમતાઓ એ આ સંસારની વાસ્તવિકતા છે. બધું જ આપણી ઈચ્છા મુજબ જ ગોઠવાય, આપણે ચાહીએ તે રીતે જ બધું થતું રહે એ શક્ય નથી. સૃષ્ટિને બદલી નાખવી એ આપણા હાથની વાત નથી, કારણ કે ભાગ્યાધીન છે. દ્રષ્ટિને પલટી નાખવી એ આપણા હાથની વાત છે. વિપરીત અને વિષમ સૃષ્ટિની વચ્ચે પણ જો યોગ્ય તત્વદ્રષ્ટિ આપણી કેળવાઈ ગઈ હોય તો આપણે ચોક્કસ શાંતિનો અનુભવ કરી શકીએ. દ્રષ્ટિને તમે નહીં, સૃષ્ટિને તમે નહીં પલટી શકો, દ્રષ્ટિને પલટી નાખો. જ્ઞાની પુરુષોએ આપણને આ એક માર્ગ બતાડ્યો અને એવી દ્રષ્ટિનું પરિવર્તન કરી આપતી જે કેટલીક તત્વભાવનાઓ છે એ તત્વભાવનાઓની વાત આ ગ્રંથની અંદર વિનય વિજયજી મહારાજ આપણી સમક્ષ કરવાના છે. પરંતુ એ તત્વદ્રષ્ટિઓની વાત કરતા પહેલા પ્રારંભમાં કેટલીક ભૂમિકાની વાતો આપણને કરી રહ્યા છે અને એમાં આપણે જોયું કે એમણે પહેલી તો બે શરત મૂકી કે જો તમને ભવભ્રમણનો થાક લાગ્યો હોય અને અનંત સુખની ઝંખના જાગી હોય તો તમે આ મારો ગ્રંથ સાંભળજો, એમ એમણે પ્રેરણા કરી. અને ત્યાર પછી આ ગ્રંથની અંદર જે 16 ભાવનાઓ બતાડવાની છે, અનિત્યાદિ 12 ભાવનાઓ, મૈત્રી, પ્રમોદ, કરુણા અને માધ્યસ્થ્ય, આ 4 ભાવનાઓ જ્યાં સુધી જીવ જગતને જોવાનો સાચો અભિગમ આપણે કેળવી શકશું નહીં, આજે કોઈ પણ જીવાત્માની સાથે સંપર્કમાં આવતા આપણે ઘૃણા, તિરસ્કાર, ધિક્કાર, ઈર્ષ્યા, અદેખાઈ, કઠોરતા, વેરઝેર, આ બધા દુર્ભાવોથી આપણું ચિત્ત ઘેરાયેલું રહે છે. પરિણામે જીવ જગત સાથેનો આપણો વ્યવહાર ઘણો બધો કલુષિત બન્યો છે, જેણે આપણા ચિત્તને પણ અશાંત બનાવ્યું છે અને સમાજની અંદર પણ અનેક જાતની સમસ્યાઓ ઊભી કરી દીધી છે. અને એ જ રીતે જળ જગતને પણ જોવાની સાચી દ્રષ્ટિ ન હોવાના કારણે અનેક પ્રકારની આસક્તિઓથી આજે આપણું ચિત્ત ઘેરાયેલું છે. આ જળ જગતને અને જીવ જગતને મૂલવવાની સાચી જે તત્વદ્રષ્ટિઓ છે જેને વિનય વિજયજી મહારાજે ભાવના નામ આપ્યું છે, એ ભાવનાઓ એનું શું કાર્ય છે? ચોથા શ્લોકમાં અહીં આગળ પ્રેરણા કરે છે કે હે સુંદર મનના માલિક એવા આત્માઓ, સુમનસો મનસી શ્રુત પાવના નિદતતામ દ્વ્યધિકાદશ ભાવના. તમારું મન સુંદર છે, સુંદર બની શકે એમ છે, એવા સુંદર મનના માલિક એવા આત્માઓ તમે આ ભાવનાઓને હૃદયમાં ધારણ કરજો, માત્ર સાંભળીને અટકી નહીં જતા. એક તો એમણે સુંદર ઉદબોધન કરીને આપણા જીવનની અંદર એક ઉત્સાહનું આરોપણ કર્યું, વ્યક્તિને ઉતારી પાડવાથી તમે ખરાબ છો, તમે પાપી છો, તમારું થશે શું, આવો નેગેટિવ એપ્રોચ ક્યાંય આપણા આ મહાપુરુષો અપનાવતા નથી. એ આપણને ઉતારી પાડવાની વાત નથી કરતા, આપણા જીવનની અંદર એક ઉત્સાહ જગાડવાની વાત કરે છે. અને એ કહે છે કે નહીં, તમારામાં ઘણી બધી શુભ શક્યતાઓ પડેલી છે, બહુ સુંદર મન તમને મળ્યું છે. એવા મનની અંદર જો આ ભાવનાઓ સ્થિર થઈ જાય તો કામ થઈ જાય એવું છે. અને એ ભાવનાઓ હૃદયમાં ઉતરી જશે, સ્થિર થશે તો શું થશે? યદિ રોહતિ મોહતિ રોહિતા ભૂત ગતિર વિદિતા સમતા લતા, તો સમતાની વેલડી, કલ્પ વેલડી એવી વિસ્તરી જશે કે જેની શીતળ છાયનો અનુભવ તમે કરી શકશો. આજે હૃદયની અંદર દુર્ભાવનાઓના બાવળિયા ખૂબ ઉગી ચૂક્યા છે. ડગલે ને પગલે એ બાવળિયાઓ આપણા અંતરને ભોંક્યા કરે છે, ભોંકાતા જ રહે છે, વેદનાઓ જન્માવતા રહે છે. એવા જંગલની અંદર જો કોઈ સમતાની વૃક્ષ વેલડી ઉગી જાય, એ વેલડી જો વિસ્તરી જાય તો પરમ શાંતિનો અને સુખનો અનુભવ આત્માને થયા વિના રહે નહીં. ભાવનાઓનું કાર્ય વિષમતાઓથી ઘેરાયેલા ચિત્તને સમત્વની પ્રાપ્તિ કરાવવાનું છે. વિષમતા તો છે જ, એમાં સમતા જો આવી જાય તો કામ થઈ જાય. અને એ દ્વારા એમણે એક બીજી મહત્વની વાત આ કરી કે જીવનમાં બધું કરીને કોઈ પણ સાધના કરો, કોઈ પણ પ્રવૃત્તિ કરો, કંઈક પણ પ્રાપ્ત કરો, કંઈક પણ ત્યાગ કરો, જે કંઈ પણ કરતા હો તે કરો, બધું કરીને પરિણામ એક જ લાવવાનું છે, સમત્વની પ્રાપ્તિ થવી જોઈએ. જીવનની અંદર સમતા ભાવ આવવો જોઈએ. ગમે એટલી સાધનાઓ પણ કરીને જો સમત્વ નથી આવતું જીવનની અંદર તો એ સાધનાઓ પણ નકામી છે. અને એ દ્વારા, આ વાત કરવા દ્વારા એમણે એક બીજી માર્મિક આપણને દ્રષ્ટિ આપી કે જૈન દર્શનનો મુખ્ય સિદ્ધાંત જો કોઈ હોય તો તે સમતા છે. આજે આ એક પણ મોટી ગેરસમજ ચાલી રહી છે, આપણે શનિવારે એની ઉપર થોડીક ચર્ચા કરી હતી કે ભાઈ જૈન ધર્મનો મુખ્ય સિદ્ધાંત શું. સામાન્યથી આપણે બધા કહીશું જૈન ધર્મનો મુખ્ય સિદ્ધાંત અહિંસા. ના, જૈન ધર્મનો અહિંસા એક સિદ્ધાંત છે પણ એનો મુખ્ય સિદ્ધાંત નથી. જૈન ધર્મનો મુખ્ય સિદ્ધાંત છે સમતા. અને એટલે જ જૈન પરંપરાની અંદર, શાસ્ત્રોની અંદર સૂક્ષ્મ, થોડીક સ્થૂલ હિંસા જેમાં થતી હોય એવા હજી ધર્મ વિધાનો આપણને જોવા મળશે, પણ કોઈ પણ એવું ધાર્મિક વિધાન જોવા નહીં મળે જે રાગ દ્વેષની પરિણતિને વધારતું હોય અને સમતા ભાવનું ખંડન કરનારું હોય. અને તે છતાં જ્ઞાની પુરુષો એને ધર્મની ઉપમા આપી હોય કે ધર્મનું સ્થાન આપ્યું હોય એવું કોઈ વિધાન જોવા નહીં મળે. અહિંસાનો એકાંત જો પકડી જશે તો કેટલીક વિષમતાઓ સમાજમાં ઉભી થઈ જશે. આજે આ અહિંસાનો એકાંત પકડાઈ ગયો, સમતુલા ન રહી, પરિણામે કેટલી શુભ પ્રવૃત્તિઓ, સમાજ ઉપયોગી પ્રવૃત્તિઓ અને ધર્મ પ્રવૃત્તિઓથી પણ માણસ પાછો પડવા માંડ્યો અને ખસવા માંડ્યો. હા, જેના વિના અમને બધું પાછું ચાલતું તો નથી જ, પણ એવી કોઈ પ્રવૃત્તિ કરવાની આવે તો એમાં તો પાપ, એમાં તો હિંસા, એમાં તો પાપ, એમાં તો હિંસા, પાપ લાગે. આવી વાતો પાછી આપણા સમાજમાં ચાલતી પણ રહી. આજે માનવતાની અનેક પ્રવૃત્તિઓની અંદર આરંભ સમારંભના નામે એની ટીકા ટિપ્પણીઓ થઈ ગઈ શરૂ. જે મેડિકલ ટ્રીટમેન્ટ વિના કોઈ સાધુઓને ચાલતું નથી, કોઈ સમાજને ચાલતું નથી, કોઈ વ્યક્તિને ચાલતું નથી, એવી કોઈક સુવિધાઓ ઉભી કરવાની વાત આવે ત્યાં આરંભ સમારંભ તરત જ આગળ કરીને એમાં અધર્મનું ટાઇટલ આપી દઈને આપણે એ પ્રવૃત્તિઓથી સમાજને દૂર લઈ જવાની કેટલીક વાર ભૂલો કરી બેસતા હોઈએ છીએ. અહિંસાનો એકાંત મેં શનિવારે સમજાવ્યું હતું કે અપરિગ્રહનો એકાંત પકડાયો માટે દિગંબર મત પ્રવર્ત્યો, અહિંસાનો એકાંત પકડાઈ ગયો માટે સ્થાનકવાસી મત પુષ્ટ બન્યો. એમાં પણ એકાંત પકડાઈ ગયો અહિંસાનો નહીં, જ્યાં હિંસા હોય ત્યાં ધર્મ હોઈ શકે જ નહીં. પરંતુ એવી કોઈ ધર્મ પ્રવૃત્તિ નહીં, કોઈ પણ તમે એવી પ્રવૃત્તિ લાવો જ્યાં પ્રવૃત્તિ રૂપ ધર્મ છે ત્યાં સૂક્ષ્મ હિંસા તો રહેવાની. મૂર્તિ પૂજામાં નહીં, ભગવાનની પૂજામાં નહીં, પણ સાધુ મહારાજ વ્યાખ્યાન વાંચશે તો એમાં પણ હિંસા છે. સાધુ મહારાજને તમે વંદન કરવા જાઓ તો એમાં પણ સૂક્ષ્મ હિંસા છે. ઘરેથી નીકળીને વ્યાખ્યાન સાંભળવા આવો તો એમાં પણ સૂક્ષ્મ હિંસા છે. સાધર્મિકોની ભક્તિ કરો, સ્વામી વચ્છલ કરો તો એમાં પણ સૂક્ષ્મ હિંસા છે. તમે કોઈ પણ એવો પ્રવૃત્તિ રૂપ ધર્મ લાવો કે જેમાં પ્રવૃત્તિ હોય અને હિંસા ન હોય, પણ ત્યાં આગળ એ નથી જોવાતું. કારણ કે આપણો ભાવ શું છે, આપણું હેતુ શું છે એ બહુ મહત્વની વાત છે. બાકી સૂક્ષ્મ હિંસા તો રહેવાની, તમે સાવ અણસણ કરીને બેસી જાઓ તો જ તમે અહિંસક જીવન જીવી શકો. બાકી કોઈ લોકોપકારની પ્રવૃત્તિ નહીં થઈ શકે, કોઈ આત્મસાધનાની પ્રવૃત્તિઓ નહીં થઈ શકે. સાધુ વિહાર કરશે તો એમાં પણ સૂક્ષ્મ વાયુકાયના જીવો મરવાના છે. ચાલ્યા એટલે વાયુકાયના જીવો મરવાના, એને ચાલવું પણ નહીં જોઈએ. દીક્ષા લઈને એક જ જગ્યાએ અણસણ કરીને લાંબા થઈને સુઈ જવું જોઈએ, બસ તો જ એ ધર્મ કરી શકે. સૂક્ષ્મ હિંસા ક્યાં નથી. અને એટલા જ માટે જૈન દર્શને હિંસાને પણ બહુ સૂક્ષ્મતાથી હિંસા અને અહિંસાની વાત કરી અને એમાં એમણે ત્રણ ભેદ પાડ્યા, સ્વરૂપ હિંસા, હેતુ હિંસા અને અનુબંધ હિંસા. એકમાં સ્વરૂપ હિંસાનું છે, પણ હેતુ નથી, આપણો હિંસાનો કોઈ ભાવ નથી. હકીકતમાં પ્રવૃત્તિ કરીએ ત્યારે સૂક્ષ્મ હિંસા થાય છે, પણ આપણા અંતરની અંદર હિંસા કરવાનો કોઈ ભાવ નથી, કોઈ લક્ષ્ય નથી, એવી કોઈ સમજણ નથી, તો એને સ્વરૂપ હિંસા કહેવાય, હેતુ હિંસા ન કહેવાય. જેમાં ચોખ્ખી હિંસા કરવાનો જ ભાવ છે, નહીં મારે આને બતાડી દેવું છે, મારી નાખીશ અને સમજે છે શું એ માણસ, તો ત્યાં આગળ હેતુ પણ હિંસાનો આવ્યો. અને કેટલીક વખત હેતુ ન પણ હોય પણ પરિણામે અનુબંધ પરંપરા હિંસાની કે અહિંસાની ચાલતી હોય તો એને અનુબંધ હિંસા કે અનુબંધ અહિંસા કહેવામાં આવી. તો એમાં એમ કીધું છે કે કોઈ પણ ધાર્મિક વિધાન એમાં સ્વરૂપ હિંસા તો ઓછા વત્તા અંશે રહેવાની જ છે, હેતુ હિંસા ને અનુબંધ હિંસા ન થવી જોઈએ. જે કઈ મૂર્તિપૂજક પરંપરાની અંદર મૂર્તિ પૂજાને જે સ્થાન છે કે મૂર્તિ પૂજાની અંદર જે કઈ આરંભ સમારંભ થોડા ઘણા ચોક્કસ થાય છે, નથી થતા એમ નહીં, હિંસા છે જ, પણ તે છતાં એને ધાર્મિક રૂપ આપવામાં આવ્યું છે. એનું કારણ આ છે કે એમાં સ્વરૂપ હિંસા છે, હેતુ હિંસા ને અનુબંધ હિંસા નથી. ભગવાનની ભક્તિ કરવા જનારો, પૂજા કરવા જનારો, અનુષ્ઠાન કરનારો, આરાધના કરનારો, એનો એ ભાવ નથી હોતો કે મારી પૃથ્વીના પાણીના વનસ્પતિના જીવોને મારવા છે, આવો ભાવ છે? શા માટે કરે છે? એને ભક્તિનો ભાવ છે. અને એ પણ પાછું કોને માટે? ચલો, જીન પૂજા, ભગવાનની પૂજા કરવી, એમાં સ્વરૂપ હિંસા હોવા છતાં પણ એને ધર્મ કીધો, પણ એ ધર્મ પણ પાછો કોને માટે કીધો? એકની એક વસ્તુ એક વ્યક્તિને માટે ધર્મ હોય, બીજી વ્યક્તિને માટે અધર્મ બની જાય. ભૂમિકા ભેદે, વ્યક્તિ ભેદે, પરિસ્થિતિ ભેદે હંમેશા સિદ્ધાંતો બદલાતા રહે છે. ક્યારેય પણ જો એકાંત પકડી જાય તો ત્યાં આગળ અધર્મ આવી જાય છે. મહાવીર કહે છે કે અનેકાંત એ મારો મુખ્ય સિદ્ધાંત છે. કોઈ પણ ચીજમાં તમે એકાંત નહીં પકડતા. મૂર્તિ પૂજા એ ધર્મ કે અધર્મ? તો શું કહેશું? સ્થાનકવાસી વ્યક્તિ એને અધર્મ કહે છે. મૂર્તિ પૂજક પરંપરામાં ઉછરેલી વ્યક્તિ કહેશે કે ભગવાનની પૂજા કરવી એ ધર્મ છે. બરોબર છે? હું કહું છું બંને ખોટા છે, બંને ખોટા છે. કોઈ એમ કહેતું હોય કે આમાં ધર્મ જ છે તો એ ખોટું છે, કોઈ એમ કહેતું હોય કે અધર્મ જ છે તો એ ખોટું છે. અપેક્ષા એ અમુક વ્યક્તિને માટે ધર્મ પણ છે ને અમુક વ્યક્તિને માટે અધર્મ પણ છે. જે ચોવીસે કલાક આરંભ સમારંભમાં પડેલી વ્યક્તિ છે, પોતાની જાતને માટે જે બધા જ પાપો કરે છે, આરંભ સમારંભ કરે છે, પોતાના મોત્સોક માટે, સુખશીલતા માટે, સુખ સગવડ માટે, આનંદ પ્રમોદ માટે બધું જ જે કરે છે, એવી વ્યક્તિને ભગવાનની ભક્તિનો ભાવ જન્મ્યો ને ભક્તિ કરતા કદાચ પાણીની વનસ્પતિની કે ફૂલની જીવની હિંસા દેખાતી હોય માટે એને અધર્મ કહેતો હોય તો એ ખોટું છે. જે સતત આરંભ સમારંભમાં પડેલો છે એવી વ્યક્તિને માટે દ્રવ્ય પૂજા એની અંદર હિંસા સૂક્ષ્મ હોય, સ્વરૂપ હિંસા, તે છતાં પણ એને માટે એ ધર્મ છે. પણ એની એ પ્રવૃત્તિ જેને પોતાની જાત માટે પણ હિંસા છોડી દીધી છે અને અહિંસક જીવન સ્વીકાર્યું છે એવા સાધુને માટે એ અધર્મ છે. ભગવાનની પૂજા કરવી એ ધર્મ કરો, પણ શ્રાવકને માટે ધર્મ. કોઈ દિવસ કોઈ સાધુને તમે પૂજા કરતા જોયા? અંગ પૂજા કરતા, પખાડ કરતા, ફૂલ ચડાવતા કોઈ સાધુને જોયા ભાઈ? કેમ? જો ધર્મ છે તો સાધુએ નહીં કરવાનો? ભગવાનની પૂજા એ જો ધર્મ છે તો સાધુ કેમ ન કરે? કારણ કે એની ભૂમિકા બદલાઈ ગઈ. પેલી વ્યક્તિ તો પોતાની જાત માટે આરંભ સમારંભ કરે છે, એને કઈ નવા નથી કરવાના, તો એને એને સહજ રીતે ભક્તિની અંદર પણ જોડાવવું જ જોઈએ. જે સાધુ સાધ્વીજીએ પોતાના અંગત જીવનમાં પણ આરંભ સમારંભનો ત્યાગ કર્યો છે, કષ્ટમય અને તિતિક્ષામય જીવન જીવી રહ્યા છે, ક્યાંય કોઈ જીવની સૂક્ષ્મ પણ હિંસા ન થઈ જવી જોઈએ, એટલું બધું જેનું હૃદય કોમળ થઈ ગયું છે અને સૌ જીવોની પ્રત્યે આત્મસમદ્રષ્ટિત્વ જેનું કેળવાયું છે, એ સમત્વનો ભાવ જેનામાં આવ્યો છે કે જેવો મારો આત્મા છે એવો જ સૌનો આત્મા છે, આ ચૈતન્યના નાતે અમે બધા સમાન છીએ, આ સમતા, સમાનતાની ભાવના જેના અંતરમાં દ્રઢ થઈ ગઈ છે, ઉત્કૃષ્ટ કક્ષાએ પહોંચી છે અને જેને સૂક્ષ્મ પણ જીવની હિંસા પણ કકડાવી દે છે, એવા સાધુને એમ કીધું કે તમારે પૂજા કરવાની જરૂર નહીં. સાધુને માટે પૂજા એ ધર્મ નહીં, અધર્મ. ચલો, શ્રાવકને માટે તો કાયમ માટે ધર્મ કરો ને, શ્રાવકને માટે તો પૂજા કરવી એ ધર્મ ને. હવે હું તમને એમ કહીશ કે શ્રાવકને માટે પણ પૂજા કરવી એ ધર્મ જ છે, એમ એકાંતે ના કહેવાય. ક્યારેક એ ધર્મ પણ કરો ને ક્યારેક એ અધર્મ પણ કરો. બોલો. વ્યક્તિ ભેદે વાત બદલાઈ ગઈ, હવે એક જ વ્યક્તિની અંદર પરિસ્થિતિ ભેદે પણ એમાં પાછો અનેકાંત છે. શ્રાવક જયારે રોજિંદા પોતાના જીવનમાં આરંભ સમારંભ કરે છે ત્યારે એને પૂજા કરવી એને માટે ધર્મ, પણ પર્યુષણના દિવસો આવ્યા અને તમે 64 પોરી ઔષધ લઈ લીધા છે, 8 દિવસ ઔષધની આરાધના કરવાની છે, તો ઔષધની અંદર 64 પોરી પોષા કરનારો કોઈ દિવસ ભગવાનની પૂજા કરે ખરો 8 દિવસમાં? એ ભાઈ કેમ? પૂજા કરવી એ ધર્મ નહીં? પૂજા કરવી એ ધર્મ ખરો તો પછી, અને રોજ પૂજા કરનારો પજુષણમાં જ પૂજા ન કરે, ખાતે કેવી વાત? કેમ નહીં? બસ અહીં આગળ જૈન દર્શનની સૂક્ષ્મતા આપણને જોવા મળે છે કે રોજ કાયમ પૂજા કરનારો પર્યુષણ જેવા પર્વના દિવસોની અંદર પણ જો એને પૌષધ વ્રત લઈ લીધું હોય, જેને પોતાની જાત માટે હવે નાવાનો નથી, પોતાની જાત માટે કોઈ આરંભ સમારંભ કરવાનો નથી, કોઈ જીવની હત્યા એને કરવાની નથી, તો એને કીધું કે તારે હવે પૂજા માટે પણ હિંસા કરવાની જરૂર નથી. એને માટે શ્રાવકને માટે પણ તે વખતે એ ધર્મ નહીં. જ્યારે તમે તમારી જાત માટે બધું જ કરો છો ત્યાં તમને કોઈ થડકારો નથી લાગતો, એટલી તમારી આત્મૌપમ્યની ભાવના કેળવાઈ નથી કે તમને સૂક્ષ્મ તત્વોની અંદર પણ જીવના દર્શન થતા હોય, અને ત્યારે તમે માત્ર ધાર્મિક દ્રષ્ટિએ ભક્તિની કોઈ ક્રિયા આવે અને ત્યાં આગળ તમે એમ કહો કે ના ના આમાં તો પાપ, આ તો કેમ કરાય, તો તમને પુષ્પ ચડાવતા પાપ લાગે છે, એમાં જીવ દેખાય છે. અને જાત માટે રોજ ચાર જાતના શાક ખાતી વખતે, શાક સમારતી વખતે જીવ દેખાતો જ નથી એમાં? ત્યાં તો હશે હશે તમે શાક રાંધી શકો છો, સમારી શકો છો, કાપી શકો છો. જાત માટે કરવાનું આવે ત્યારે જેને જીવના દર્શન થતા નથી એને એને ત્યાં જ જીવ દેખાય છે પુષ્પની અંદર? કે આ તો આપણી કોઈ ગ્રંથિ છે મગજની, જેની એટલી ચેતના વિકસિત બની ગઈ હોય કે એને સર્વત્ર વિશ્વની અંદર જીવત્વનું ચૈતન્યનું દર્શન થતું હોય, એ વ્યક્તિને માટે બરોબર છે કે હવે હવે તો એને આમ આંતરિક કકડે કે આ હું કોઈક જીવને કાપી રહ્યો છું. પણ જેને ભગવાનની ભક્તિમાં પણ પુષ્પની અંદર જીવ દેખાતો હોય, એટલું બધું જેનું હૃદય કોમળ થયું હોય, એ પછી પોતાના સ્વાદ માટે ચાર જાતના શાક રાંધી શકે? એટલી જેના હૃદયની કોમળતા આવી ગઈ હોય એ પોતાની સુખશીલતા માટે ગમે તેવા આરંભ સમારંભ કરી શકે? એ પોતાના શણગાર કરવા માટે માથામાં ફૂલ નાખી શકે? પોતાની જાત માટે જયારે ફૂલને વિધિ નાખવાના છે, એની વેણી બનાવવી છે, ગજરો બનાવવો છે, ત્યારે જેને વિધઈ જાય ત્યારે જીવ નથી દેખાતો, એને ભગવાનના ચરણે પુષ્પ ચડાવતી વખતે જ જીવ દેખાય છે? કઈ જાતની આપણી આ મેન્ટાલિટી? આ એકાંત છે, આ એક ગ્રંથિ છે, પકડાઈ ગયું, એ પકડાઈ ગયું. હકીકતમાં સ્વરૂપ હિંસા છે, હેતુ હિંસા જો નથી તો ત્યાં આગળ અલ્પ દોષ છે, વધુ લાભ છે એમ શાસ્ત્રોકારોએ કીધું. ત્યાં આગળ ભક્તિનું પ્રાધાન્ય છે, હૃદયમાં ભાવ જન્મે છે પરમાત્મા પ્રત્યે સમર્પણનો, ભક્તિનો ભાવ જન્મ્યો છે. એ રોજ ભક્તિ કરતો રહેશે, એને ક્યારેક વિચાર આવશે કે હું રોજ જેની પૂજા કરું છું, જેની ભક્તિ કરું છું, જેની ઉપાસના કરું છું, એ મારા પ્રભુએ શું કીધું છે? કોઈક દિવસ એને વિચાર આવશે, અને એ જે દિવસે વિચાર આવશે તે દિવસે એને ખ્યાલ આવશે કે મારા ભગવાને કીધું છે કે જેવો તારો જીવ છે એવો જ સૌની અંદર જીવ છે, જોજે ઓછામાં ઓછી હિંસા થાય એવું જીવન જીવજે. અને એ ભાવ એને ક્યારેક એ સર્વ જીવો પ્રત્યેની આત્મઉપમ્યની ભાવનાને એવી પ્રકૃષ્ટ બનાવશે કે દિવસે એના અંગત જીવનમાં પણ આરંભ સમારંભ એકદમ ઓછા થઈ જશે, પરિણામે એનું એકદમ અહિંસક જીવન બનશે. તો આજની સ્વરૂપ હિંસા અનુબંધમાં અહિંસાને જન્માવનારી બની જશે, એટલે અનુબંધ અહિંસા ઉભી થઈ જાય છે, એમાંથી પરંપરા અહિંસાની થાય છે. અત્યારે ભલે કદાચ થોડીક હિંસા દેખાય છે, છતાં એમાં ધર્મ. ડોક્ટર જ્યારે દર્દીનું પેટ ચીરે છે ત્યારે તે વખતે તો લોહી નીકળી જ જાય છે, કેટલું લોહી ઓછું થઈ જાય ઓપરેશનમાં. સરખાનું ચાર કલાકનું ચાલે એવું ઓપરેશન હોય અને ડોક્ટર બરોબર વાઢકાપ કરતા હોય ત્યારે કેટલું લોહી ઓછું થાય? કેટલી સીસી થતું હશે ને? આ ડોક્ટર ઓપરેશન કરી રહ્યા છે, શરીરમાંથી જે એક બહુ મુખ્ય તત્વ છે શક્તિને ટકાવનારું એવું લોહી ઓછું થઈ રહ્યું છે, તો એ ડોક્ટર શું કરી રહ્યા છે? સારું કામ કરી રહ્યા છે કે ખોટું કામ કરી રહ્યા છે? તમે એને શું કહેશો? દેખાતી રીતે અત્યારે તો એ નુકસાન પહોંચાડી રહ્યા છે, તમારા શરીરમાંથી લોહી ઓછું કરી રહ્યા છે, પણ જો એ શરીરનો અંદરનો ખરાબો નીકળી જાય, ઓપરેશન દ્વારા એ ગાંઠ કાઢી નાખવામાં આવે, દર્દ દૂર થઈ જાય, તો અત્યારે ભલે લોહી ઓછું થાય છે પણ આરોગ્ય મળ્યા પછી થોડા જ દિવસોની અંદર શરીરની રિકવરી એવી પાછી થશે કે જેટલું ઓછું થયું છે એના કરતા ચાર ગણું લોહી પાછું પેદા થઈ જશે, વધી જશે. તો અનુબંધ શેનો છે? પરંપરા શેની સર્જાવાની છે? અત્યારે તાત્કાલિક નુકસાન દેખાય છે પણ પરંપરા એમાંથી જ પાછી પુષ્ટિ વધવાની છે, આરોગ્ય વધવાનું છે. તો એ ઓપરેશન કરવું એ અહિતનું કામ કે હિતનું કામ? એમ તાત્કાલિક તો ખોટું જ કામ થઈ રહ્યું છે, માણસ વધુ નબળો પડી રહ્યો છે, વધુ અશક્ત બની રહ્યો છે, એના શરીરમાંથી કંઈક ઘટી રહ્યું છે, પણ આજની અશક્તિ આવતીકાલે વધુ શક્તિ જન્માવનારી થવાની છે. આજનો લોહીનો ઓછપ આજની એ આવતીકાલે લોહીને વધારવામાં પરિણમવાની છે. માટે ઓપરેશનની અંદર નુકસાન તાત્કાલિક દેખાય છે, સ્વરૂપમાં તો હિંસા દેખાય છે આપણને કે એને પેટ ચીરી નાખ્યું, લોહી કાઢી નાખ્યું, લોહી લુહાણ કરી નાખ્યા, પણ છતાં એ ડોક્ટર સદભાવનાશીલ ગણાય છે, એને એને માનપત્ર આપવામાં આવે છે, એને તમે બક્ષીસ આપો છો, કારણ કે અનુબંધ શેનો હતો, પરંપરા શેની ચાલી છે, એને આરોગ્યની પ્રાપ્તિ કરાવી છે. જે ધર્મ સ્વરૂપમાં હિંસાત્મક ભલે દેખાતો હોય પણ પરંપરા અહિંસાના માર્ગે લઈ જનારો હોય એવી પ્રવૃત્તિને જ્ઞાની પુરુષોએ ધર્મ કીધો છે. અને એવો ધર્મ પણ પાછો ભૂમિકા ભેદે વ્યક્તિ ભેદે જુદી જુદી ઠેકાણે જુદી જુદી રીતે બતાડવામાં આવ્યો છે કે ધર્મ ખરો પણ સાધુને માટે નહીં શ્રાવકને માટે. કારણ કે જે પોતાના રોજના જીવન માટે આરંભ સમારંભ કરે છે તો એને કીધું કે તારે તે વખતે તું ત્યાં આગળ એ વિચાર નહીં કરતો, ત્યાં તું ભક્તિનો વિચાર કરે એ મહત્વનું છે. તું પણ જયારે તારી અંગત જીવનની અંદર આરંભ સમારંભ છોડી દેતો હોય તારે ઔષધની અંદર તારે પૂજા કરવા માટે નાવાની જરૂર નથી, પૂજા કરવા માટે તારે આરંભ સમારંભ કરવાની જરૂર નથી. તું ઔષધ કરે છે, અહિંસક જીવન જીવે છે, એ જ મોટી ભગવાનની પૂજા છે. માટે ઔષધની અંદર પૂજા નહીં કરવાની, પર્યુષણના દિવસો હોય તો પણ નહીં કરવાની, ને છતાં તમે ધર્મી કહેવાઓ. આ એકની એક વ્યક્તિની ભૂમિકા બદલાઈ અને ધર્મ બદલાઈ ગયો. વિવેક બધે હોવો જરૂરી છે. અહિંસાનો જો એકાંત પકડી જશે, આપણો હેતુ શું છે? પ્રવૃત્તિ તો ઘણી વખત એક સરખી દેખાતી હોય, હેતુ ઉપર બહુ મોટો આધાર છે. કર્મબંધનો આધાર પ્રવૃત્તિ કરતા પરિણતિ ઉપર વધુ છે. એકની એક પ્રવૃત્તિ કરતા હોય છતાં બંનેની પાછળ દ્રષ્ટિબિંદુ જુદા હોય એવું બને કે નહીં? તમને ખબર છે, બિલાડી ઉંદરને મોઢામાંથી પકડે, ઉંદરનો શિકાર કરે બિલાડી તો પકડે કેવી રીતે? એને તરાપ મારીને ક્યાં પકડે? એને મોઢામાં જ લઈ લે ને, ઉંદરને મોઢામાં પકડીને લઈ જાય ને પછી એને ખાય. બિલાડી ઉંદરને પણ મોઢાથી પકડે છે અને પોતાના તાજા જન્મેલા બચ્ચા એ બચ્ચાને ક્યાંક સરખી જગ્યાએ લઈ જવા છે તો એને પણ મોઢાથી જ પકડીને. મોઢાથી પકડવાની ક્રિયામાં કોઈ ફરક છે ખરો? બિલાડી મોઢેથી પકડે છે, બચ્ચાને પકડે છે ને ઉંદરને પકડે છે, પણ બંનેની પાછળના હેતુમાં કોઈ ફરક ખરો? એકમાં મારી નાખવાની ભાવના છે ને એકમાં બચાવવાની ભાવના છે. બચ્ચાને પકડે છે પણ તે વખતે ભાવના છે આને બચાવી લેવો છે, અને ઉંદરને પકડે છે મોઢાથી પણ ભાવના છે એને મારીને ખાઈ જવું છે. એક સરખી પ્રવૃત્તિ હોવા છતાં બંનેની વૃત્તિમાં કેટલો ફરક? તો મહત્વ છે એનું પ્રવૃત્તિનું કે પરિણતિનું. પ્રવૃત્તિ કદાચ સ્વરૂપ હિંસાની પણ દેખાય છે પણ પરિણતિ શું છે? ભક્તિની છે, વધુ ને વધુ અહિંસક જીવન તરફ લઈ જનારી, અનુબંધ અહિંસામાં પરિણમનારી છે. તો એને જ્ઞાની પુરુષોએ ધર્મ કીધો છે, ત્યાં આગળ એને અધર્મ નથી કીધો. બહુ વિવેક પૂર્વક વિચારવાની જરૂર છે દરેક ચીજને. કારણ કે જૈન ધર્મ એકાંતે અહિંસામાં માનતો જ નથી, એ એકાંતે સમતામાં માને છે કે આ બધું કરીને તમારા ચિત્તમાં સમત્વ આવવું જોઈએ. ભગવાનની વિતરાગની ભક્તિ કરતા કરતા જો વિતરાગતાનો પ્રેમ પ્રગટી જાય, સમજપૂર્વકે થતી ભક્તિ એ જો વિતરાગતામાં લઈ જનારી હોય, રાગ દ્વેષની વિષમતાઓ ટળે અને સમત્વ સમતા આવે તો એ ધર્મ બની જશે. સર્વ જીવો પ્રત્યે સમની ભાવના આવે તો એ ધર્મ બની જશે. સમતા એ જૈન ધર્મનો મુખ્ય સિદ્ધાંત. પણ એ સમતા એટલે શું ભાઈ? સમતાને પણ આપણે સમજ્યા છીએ ખરા? સમતાના ત્રણ અર્થ છે, ત્રણ વ્યાખ્યા થાય સમતાની. સમ એટલે કે કષાયોનો ઉપશમ, જેને આપણે ઉપશમ કહીએ છીએ. એ સમ કષાયોના ઉદ્માતોને શાંત કરી દેવા એનું નામ છે સમતા. ઉપશમ થઈ ગયો, બધી આરાધનાઓ કરીને શું કરવાનું છે? અંતરના કષાય ભાવોને શાંત કરવાના છે, ઉપશમ ભાવ લાવવાનો છે. ઉપશમ એ ધર્મ છે. આ સમતાનો પહેલો અર્થ થયો શાંતિ. સમતાનો બીજો અર્થ છે રાગ અને દ્વેષ. આ બંને તરફ જતા ચિત્તને તટસ્થ બનાવવું, સમત્વ. ઉપશમ એ સમતાનો એક અર્થ છે. ચિત્તની સમતા એટલે કે સમત્વ, ન રાગ હોય ન દ્વેષ હોય, મધ્યસ્થતા, એ સમતાનો બીજો અર્થ છે. સમત્વ, બેલેન્સ રાખવું. અનેક પરિસ્થિતિઓમાં અને અનેક પદાર્થોમાં આપણને કાં રાગ થાય છે, કાં દ્વેષ થાય છે, કાં રાગ થાય છે, કાં દ્વેષ થાય છે. આ રાગ અને દ્વેષની પરિણતિને તોડી નાખવી અને ચિત્તને સમભાવમાં રાખવું, સ્થિર રાખવું, એ સમતાનો બીજો અર્થ છે. અને સમતાનો ત્રીજો અર્થ છે જેવો મારો આત્મા છે એવો સૌનો આત્મા છે, અમે બધા સમાન છીએ. આ સમાનતાની ભાવના, સમતાની ભાવના અને ઉપશમની ભાવના, આ ત્રણ અર્થ છે સમતાના. જૈન ધર્મનો મુખ્ય સિદ્ધાંત છે સમતા. એટલે કે કષાય ભાવોને શાંત કરો, રાગ દ્વેષની પરિણતિની અંદર ચિત્તને સ્વસ્થ રાખો અને સર્વ ચૈતન્યમય એવા વિશ્વની સાથે સમત્વની ભાવના કેળવો, સમાનતાની. આ ત્રણ પરિણામ આવે તો એનું જીવન વધુ ને વધુ અહિંસક અને નિર્મળ બની ગયા વિના રહે નહીં. અને ધર્મ બીજું કંઈ કહેતું નથી, જીવનને પવિત્ર બનાવો, જીવનને નિર્મળ બનાવો, જીવનને શાંત બનાવો, એનું નામ ધર્મ છે. समता ए मुख्य सिद्धांत एटला माटे छे कि आपणा समग्र जीवन ने स्पर्शी जाय छे। आपणा अंतरना कसायो शांत थवाना कारणे आपणा राग द्वेष ओछा थई जशे, मनमां शांति आवशे, राग द्वेष ओछा थया एटले मलिनता टळी जशे अने सर्व जीवो प्रत्ये समानतानी भावना आवी एटले विश्व कल्याण नो एक कार्य वेगवंतु बनी जशे। जे आ त्रण तबक्के कार्य करी आपे ए जैन धर्म नो मुख्य सिद्धांत होई शके। अने माटे कीधुं के समता ए जैन धर्म नो मुख्य सिद्धांत छे। आ सिद्धांत ने भूली ने जो अहिंसा नो के कोई पण प्रकार नो एकांते जो आग्रह पकड़ी लेवामां आवे तो त्यां आगळ भयंकर नुकसान थई जवानी शक्यता रहे छे अने परिणामे अनेक आत्मविकासना अवलंबनो पण आपणे छोड़ी देता होईए छीए, एनी आपणा जीवनमां उपेक्षा आपणे करी बेसता होईए छीए। અહિંસાનો એકાંત ન પકડતા વિવેકપૂર્વક વિચારવાની બહુ જરૂર છે કે સરવાળે પરિણામે શું થાય છે। એની સાથે સાથે જે ભક્તિયોગને પ્રાધાન્ય આપે છે એ મૂર્તિ પૂજક પરંપરાની અંદર, જેમ સ્થાનકવાસી પરંપરામાં અહિંસાનો અતિરેક થઈ ગયો છે એમ મૂર્તિ પૂજક પરંપરાના સભ્યો પણ ચૂક્યા છે, એમને ત્યાં ભક્તિના નામે અતિરેક થઈ ગયો છે પાછો। એ કોઈ નિર્દોષ નથી કોઈ જ, ત્યાં ભક્તિના નામે અતિરેક થયો છે। ભક્તિ ભક્તિ ભક્તિના નામે ગાંડ પણ આવી ગયું અને એના કારણે કેટ કેટલી ખોટી પ્રવૃત્તિઓ પણ આજે ચાલી પડી, વિતરાગતા બાજુ ઉપર રહી ગઈ અને વિતરાગને પણ આપણે રાગી બનાવી દીધા, વિતરાગનું દર્શન પણ રાગ જન્માવનારું બનાવી દીધું। અને દલીલો તો દરેકને મળે છે, જો બુદ્ધિ એક એવી ચીજ છે કે જ્યાં તમારે લગાડવી હોય ત્યાં લગાડાય। આજે ભક્તિના નામે ઘણો બધો અતિરેક થઈ ગયો, જેમ ભાઈ હિંસા છે ધર્મ ન કરાય એમ સ્થાનકવાસી પરંપરાએ ભક્તિના આલંબનોની ઉપેક્ષા કરી દીધી, એમ નહીં ભક્તિના નામે બધું જ ચાલે એમ કરીને મૂર્તિ પૂજક પરંપરાએ અતિરેક કરી દીધો। પછી કે આજે 50,000 ફૂલની આંગી છે, આજે 1,00,000 ફૂલની આંગી છે, પણ શું આ કઈ જાતની આંગીઓ આપણી? આ શું આપણે લઈને બધું બેસી ગયા? કયા શાસ્ત્રોમાં કયા ભગવાને આવી ભક્તિ કરવાની કીધી છે? આટલા બધા ફૂલો કઈ રીતે આવે? પુષ્પ પૂજાનું વિધાન છે શાસ્ત્રમાં, પણ એ પુષ્પ પૂજા કેવી રીતે કરવાની એ જો મૂર્તિ પૂજક પરંપરાના ભાગ્યશાળીઓ કે ભગવાનની ભક્તિ કરનારા એના જો પાછી મર્યાદાઓ સમજે નહીં અને જાણે નહીં તો સ્થાનકવાસી પરંપરાની માન્યતા જોર પકડે એમાં આશ્ચર્ય કોઈ જ નથી। એના ગુનેગાર જો કોઈ હોય તો એ ગાંડા ભક્તો છે, અવિવેકી ભક્તો છે। ભક્તિના નામે ઘણી બધી ગરબડો ઉભી કરનારા મૂર્તિ પૂજકોએ સ્થાનકવાસી પરંપરાની વિચારધારાને પ્રોત્સાહિત થવાનું કારણ પૂરું પાડ્યું છે, કારણ કે ભક્તિના નામે આપણે મર્યાદાઓ ચૂકી ગયા છીએ। પુષ્પ પૂજા જરૂરી છે, પણ એ પુષ્પ પૂજા કેવી રીતની હોય એનો કોઈ દિવસ વિવેક આપણે વિચાર્યો ખરો? પુષ્પ પૂજા કરનારા એ કોઈ દિવસ કેવી રીતે પૂજા કરવી જોઈએ એની વિધિ, શાસ્ત્રીય વિધિ સમજવાનો પ્રયત્ન કર્યો ખરો? વર્ષોથી પૂજા કરનારાને મારે પૂછવું છે કે શાસ્ત્રોમાં કઈ જાતની પુષ્પ પૂજાનું વિધાન છે એ તમે મને સમજાવશો? નહીં, એ અમારે સમજવું નથી, અમે તો લકીરના ફકીર થવાના છીએ, ઘરેડ ચાલી આવે છે, કર્યા કરો બસ, બાકી કોણ ગતાગમમાં પડે, કોણે ભાંજગડ કરે, આપણે તો કરે રાખો, ઊંધો ગાલીને કરે રાખો। પરિણામે ધર્મના નામે પણ કેટકેટલા અધર્મના કાર્યો આપણે શરૂ કરી દીધા આજે આપણા જીવનમાં। ભક્તિના નામે આપણે પરમાત્માની કમભક્તિ કરી રહ્યા છીએ। આ જાતની પુષ્પ પૂજા કયા શાસ્ત્રોમાં કીધી છે? જે રીતની આજે આપણે ચલાવી બેઠા છીએ, શાસ્ત્રોમાં એવું વિધાન છે કે સુખી સદગ્રહસ્થ સ્વાભાવિક છે કે એના પુણ્યના ઉદય હોય, સુખ સંપત્તિ હોય, વૈભવી રીતે જીવન જીવતો હોય, અને એની હજી ભૂમિકા નથી કે વૈરાગ્યની કે વિતરાગતાની ભૂમિકા ઉપર જીવન જીવે, એટલે પોતાના ઇન્દ્રિયોના આનંદ પ્રમોદ માટે એણે સુખી શ્રાવકે પોતાના ઘરની અંદર બગીચા પણ બનાવ્યા હોય, એ બગીચાની અંદર પુષ્પોના ઝાડ કે કુંડાઓ પણ હોય, એ છોડની ઉપર કોઈ ફૂલ ખીલ્યું છે, ખીલેલું એ ફૂલ વિકસિત થઈ ગયું છે પૂરેપૂરું, અને હવે એકાદ દિવસમાં એનું આયુષ્ય પૂર્ણ થતા એની મેળે ખરી પડવાનું છે, તો એવું તાજું ખીલેલું પરિપક્વ થયેલું પુષ્પ છોડ ઉપર હોય ત્યારે સુખી સદગ્રહસ્થ એ સાંજના સમયે રાત્રિના સમયે ધોયેલું સ્વચ્છ વસ્ત્ર એ છોડની નીચે પાથરી દે, બીજા દિવસની વહેલી સવાર પડતા પડતા જે ફૂલનું આયુષ્ય પૂર્ણ થવાનું હોય, ફૂલ ખરી પડે પાકીને એની મેળે, એ નીચેના કપડા ઉપર પડે, એની મેળે ખરી પડેલા પુષ્પો એને સવારે પાછો બગીચામાં જાય શ્રાવક, એ ફૂલને લઈ લે, જોઈ લે, કોઈ જીવાત વગેરે ન હોય એને સ્વચ્છ કરે, અને પછી આ ફૂલ જો કોઈ સંસારી માણસના હાથમાં જશે તો એને સૂંઘશે, એને મસળશે, એને કદાચ માથામાં નાખવા માટે સોયાથી વીંધશે, દોરા પરોવશે, એમાં હજી ચેતના પડેલી છે, આ બિચારા જીવો કોઈક સોયાથી વીંધાઈ ન જાય, કોઈક અત્તર બનાવવામાં કચરાઈ ન જાય એના કરતા એને અભયદાન મળે એટલે ઉપાડીને ભગવાનના ચરણોમાં મૂકીને એને અભય બનાવી દે છે, નિર્ભય બનાવી દે છે. અને એ રીતની પુષ્પ પૂજાનું વિધાન જે શાસ્ત્રોમાં છે, કદાચ એની મેળે ન ખરી પડ્યા હોય તો એમ પણ છે કે પરિપક્વ થયેલા પુષ્પોને સહેજ જ આમ અલ્પ પ્રયત્નથી જે નીકળી જાય એવા ફૂલ હોય એને બહુ ઝીણાપૂર્વક આખું છોડ હચમચી ન ઉઠે, ડાળીઓ ધ્રુજી ન ઉઠે, કારણ કે એનામાં પણ વનસ્પતિમાં જીવ છે, એને ઓછામાં ઓછું દુઃખ થાય એવી રીતે પાકી ગયેલું ફૂલ ધીમે રહીને તોડી લે અને એ ફૂલને કોઈકના હાથે બિચારું કચડી ન જાય એટલા માટે ભગવાનના ચરણોમાં મૂકીને અભયદાન આપી દે અને